ज्ञान राज को करन मन करो महान यह काज आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे आ जागृति नु नाम धर्म छे। देह नी प्रत्येक क्रिया ना काले अने विकल्पो ना वहता प्रवाह ना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व आ देहनी कोई पण क्रिया मा के विकल्पोना वहता प्रवाह मा क्याय मळ्यु नथी भळ्यु नथी एवो शुद्ध चैतन्य तत्व हूँ छु। प्रति समय पोतानी चैतन्य सत्ता नो बोध आत्म जागृति एज धर्म छे। चैतन्य तत्वनी निर्विकल्प अनुभूति थता ज्ञानीनी दशा देह होवा छता देहातीत छे, विकल्प होवा छता विकल्पातीत छे। ज्ञानीनी श्रद्धा मा ए कोतराई गयु के हूँ चैतन्य मात्र भगवान आत्मा छु। अनादि थी पोताने देह मानीने आ जगत ने देखवा वाली जे दृष्टि हती ए दृष्टि छूटी અને હું ચૈતન્ય તત્વ છું અને ચૈતન્ય પ્રદેશોની બહાર મારો ક્યાંય ફેલાવ થયો નથી આવી દ્રષ્ટિ પ્રગટ થઈ। અને એટલા માટે જ જ્ઞાનીને ચાલતા બોલતા खाता पीता आ देह नी कोई पण क्रिया ना काले आ हूँ नथी एवी यथार्थ श्रद्धा अने आत्म जागृति वर्ते छे। રાગના વિકલ્પો આત્મામાં થતા હોવા છતાંય એ રાગના વિકલ્પો ચૈતન્ય તત્વની અનુભૂતિમાં બાધક થતા નથી. રાગના વિકલ્પોની હયાતીમાં જ રાગના વિકલ્પોથી ભિન્ન એવો ભગવાન આત્મા અનુભવમાં આવે છે ત્યારે ભગવાન આત્મા રાગ રહિત થાય છે. આ બંનેમાં બહુ મોટું અંતર છે, એક રાગથી ભિન્ન હોવું અને બીજું રાગથી રહિત હોવું. ભગવાન આત્મા રાગથી ત્રિકાળ ભિન્ન છે પણ રાગથી ત્રિકાળ રહિત નથી. નિગૂઢથી લઈને સંગની પંચેન્દ્રિય સુધીના બધા જીવો, જે રાગી જીવો, એ રાગ હોવા છતાંય તે રાગથી ભિન્ન છે પણ રાગ રહિત નથી. અને પૂર્ણ વિકરાગી એવા અરિહંત અને સિદ્ધ ભગવાન એ પૂર્ણ રૂપે રાગ રહિત થયા છે. જ્યારે રાગનો ભાવ પર્યાયમાં હોય અને આ રાગનો ભાવ પર્યાયમાં હોવા છતાંય દ્રવ્ય સ્વભાવમાં મળ્યો નથી એ બતાવવું હોય ત્યારે એમ કહેવાય કે રાગથી ભિન્ન છું. પણ રાગ પર્યાયમાં છે એટલે રાગ રહિત નથી, રાગ તો છે પણ જે છે એનાથી હું ભિન્ન છું. અને એ ભિન્ન છું એવું જે ચૈતન્ય તત્વ, એ ચૈતન્ય તત્વનો આશ્રય લેતા જે રાગ દ્વેષના જે ભાવો હતા એ પર્યાયમાંથી છૂટ્યા અને જે દશા પ્રગટ થઈ એને રાગ રહિત દશા પ્રગટ થઈ, વિતરાગી દશા પ્રગટ થઈ એમ કહેવાય. આવું જે ચૈતન્ય તત્વ એ ત્રણેય કાળમાં રાગથી ભિન્ન છે અને નિરંતર આવી રાગ અને જ્ઞાન વચ્ચે યાત્રા એવી સાથે સાથે ચાલી રહી છે. જ્ઞાન થાય છે અને રાગ થાય છે, જ્ઞાન થાય છે અને રાગ થાય છે. જેમ એ જાણ્યું કે આ સાપ છે એવું જ્ઞાન થયું કે તરત જ તે દ્વેષ થયો, જાણ્યું કે મિત્ર છે એ જાણતા તરત જ ત્યાં રાગ થયો. જ્ઞાન આગળ દોડતું જાય છે અને રાગ અને દ્વેષના જે ભાવો એ પાછળ દોડતા દોડતા આવે છે. અને જ્યારે એ રાગ અને દ્વેષના ભાવ જ્ઞાનના પછી એ દોડતા આવે છે ત્યારે એ જ્ઞાનને અજ્ઞાન નામ કહેવામાં આવે છે. અને એક દશા એવી પ્રગટ થાય છે કે જ્ઞાન તો યાત્રા કરે છે પણ પાછળ દોડતા જે રાગ દ્વેષના ભાવ હતા એ નથી દોડતા અને એકલું જ્ઞાન યાત્રા કરે છે. રાગ અને દ્વેષના ભાવો એ યાત્રા કરતા રોકાઈ ગયા, એ નષ્ટ થયા, એ મરી ગયા. અને એકલું, એકલાનો અર્થ છે માત્ર, એકલાનો અર્થ છે ફક્ત, એકલાનો અર્થ છે કેવળ. જ્યારે એકલું જ્ઞાન યાત્રા કરે છે ત્યારે એ જ્ઞાનને કેવળ જ્ઞાન કહે છે. કેવળ એટલે એકલું જ્ઞાન જ રહ્યું, રાગ અને દ્વેષના વિકારો ત્યાં ન રહ્યા. અને એવું જે નિરંતર મારું ચૈતન્યપણું કે જેનાથી અજ્ઞાની નિરંતર બેહોશ છે, બેહોશીમાં એનું જીવન જીવી રહ્યો છે, તમને આ વાત એટલા માટે કહેવામાં આવે છે કે પંખો છે એ પંખાને પણ હોશ નથી કે હું પંખો છું. આ ટેબલ ખુરશીને પણ હોશ નથી કે હું ટેબલ ખુરશી છું. અને તમને પણ એ હોશ નથી કે હું ચૈતન્ય તત્વ છું. તો જળ પદાર્થોમાં જેમ જાગૃતિ નથી એમ તમને પણ વર્તમાનમાં જાગૃતિ નથી કે હું ચૈતન્ય તત્વ છું. ભલે આમ દેખવામાં આવે તો જળ જેવું જીવન છે અને હજુ સૂક્ષ્મ રૂપે દેખવામાં આવે તો જળથી પણ નીચલી કક્ષાનું જીવન છે. એટલા માટે કારણ કે એક પંખો ચાલુ કર્યો અને એકની સ્પીડ ઉપર છે, એ પંખાની સ્પીડ એક છે, પછી બે થઈ ત્રણ થઈ એ સ્પીડ વધતી ગઈ. જેવી રીતે ત્યાં એનું જે રેગ્યુલેટર છે એને આપણે આમ ફેરવીએ કે તો અહીંયા સ્પીડ વધે છે. એ મશીન છે ને, ખબર નથી કે હું શું કામ ફરી રહ્યો છું. કોઈ એક ગાળ આપી અહીંયા ક્રોધ આવ્યો, બે આપી તો ક્રોધ વધ્યો, ત્રણ આપી તો એનાથી ક્રોધ વધ્યો. પણ ત્યાં જો સ્વીચ બંધ કરી દેવામાં આવે તો પંખો બંધ થઈ જાય છે. પણ અહીંયા એવું છે કે કોઈ ગાળ આપવાનું બંધ કરે તો પણ ક્રોધ બંધ નથી થતો. એટલા માટે કહું છું કે જળ કરતા પણ નીચલી કક્ષાનું જીવન છે. ઘટના ઘટ્યા પછી પણ વિચારોમાં એ ઘટનાઓને લઈને ફરીએ છીએ. એટલા માટે તે દરેક સમયે આ જાગૃતિ વર્તે. જાગૃતિ એ ધર્મ છે અને બેહોશી એ અધર્મ છે. પંખાને ઉપદેશ આપવામાં નથી આવતો, પણ તમને ઉપદેશ આપવામાં આવે છે કે જાગો. એટલા માટે કારણ કે સૂતા હોય એને જગાડી શકાય, મડદાને ન જગાડી શકાય. અને તમે સૂઈ રહ્યા છો એટલે તમને જગાડવામાં આવે છે. આ જળ પદાર્થો મડદા છે, એને જગાડી ન શકાય. એટલા માટે છે જ્યારે પણ આ શબ્દોને તમે સાંભળો ત્યારે અંતરમાં એવું ભેદ જ્ઞાન બની રહે ને આ ભેદ જ્ઞાનની ધારા અંતરમાં નિરંતર આ ધારા અંતરમાં નિરંતર આ ધારા બની રહે. આ જે શબ્દો છે એ શબ્દો એ બધા જ શબ્દોને હું ગ્રહણ કરી લઉં. એક શબ્દ પણ, એક વાક્ય તો દૂર, એક શબ્દ પણ મારે છોડવો નથી. હું એને ગ્રહણ કરી લઉં. જ્ઞાનીને જાગૃતિ વર્તે છે કે આ શબ્દોને ગ્રહણ કરી લઉં. એવો જે વિકલ્પ છે એ વિકલ્પને પણ જે ગ્રહણ નથી કરી શકતો એવો ચૈતન્ય પરમાત્મા છે. જે ચૈતન્ય પરમાત્મા આ વાણીને ગ્રહણ કરવાના વિકલ્પને પણ ગ્રહણ નથી કરી શકતો, એટલા માટે કારણ કે જો આ વાણીને ગ્રહણ કરી લઉં એવા વિકલ્પને જો એ ગ્રહણ કરી લે તો વિકલ્પ એ મલિનતા છે, અને મલિનતા જો સ્વભાવમાં ગ્રહણ થઈ જાય તો સ્વભાવ પોતે મલિન થઈ જાય. દ્રવ્ય પોતે જ મલિન થઈ જાય ને દ્રવ્ય પોતે જ તે દુઃખી થઈ જાય તો ક્યારે પણ મુક્તિની સંભાવના જ ન રહે. એટલા માટે કે જે વિકલ્પો આત્મામાં ઉત્પન્ન થાય છે, જ્ઞાની અત્યંત દૂરથી એ વિકલ્પોને દેખે છે કે આ વિકલ્પોનો મારામાં પ્રવેશ થતો નથી. આ વિકલ્પોનો મારામાં પ્રવેશ થતો નથી, વિકલ્પો અત્યંત દૂર છે. વનમાં ગુફાઓમાં સાધના કરતી વખતે જ્ઞાનીને જાગૃતિ છે કે સિંહ જે છે એ સિંહ હમણાં મને ખાઈ જશે તો પણ નહીં. ત્યાં જાગૃતિ છે કે સિંહ મને ખાઈ જશે તો હું હમણાં અજ્ઞાની માને કે સિંહના શરીરમાં જતો રહીશ. સિંહ મને ખાઈ જશે તો સિંહના શરીરમાં હમણાં હું જતો રહીશ. પણ જ્ઞાનીને જાગૃતિ વર્તે છે કે આ દેહમાં જે રહ્યો પણ દેહમાં ન ગયો, જે આ શરીરમાં રહ્યો અને શરીરમાં ન ગયો એ વાઘના શરીરમાં કેવી રીતે જઈ શકે છે. અને એટલા માટે જે આ શરીરમાં નથી ગયો એ વાઘના શરીરમાં કેવી રીતે જઈ શકે છે. જેવી રીતે આ સાપ છે એ સાપ પોતાની સાથે અહીંયા રહેતો હોય, ત્રીસમી જૂન 2012 ના દિવસે રાત્રે આખી રાત જયારે સાપ મારી સાથે રહ્યો હતો અને એટલો મોટો કોબરા જયારે આખી રાત વિતરાઈને રહ્યો હતો અને એ વખતે સવાર પડતા જોયું કે આ તો સાપ એવો ફિટ થઈ ગયેલો છે. કોઈએ પૂછ્યું કે આખી રાત આ સાપ તમારી સાથે રહ્યો? ઉમરાળા ગામમાં બધા લોકો ભેગા થઈ ગયા હતા સવાર સવારમાં, લોકોનું ટોળું ભેગું થયું હતું કે આ સાપ તમારી સાથે રહ્યો. ત્યારે શું વિચાર આવતો હતો કે આ સાપનું ઝેર મારામાં ભળી જશે તો, આ સાપનું ઝેર મારામાં ભળી જશે તો અજ્ઞાની કે છે આ વિકલ્પ અમને આવે છે. આ સાપનું ઝેર મારામાં ભળી જશે તો એવો વિચાર અજ્ઞાનીને આવે છે. જ્ઞાનીને જાગૃતિ વર્તે છે કે આ સાપનું ઝેર મારામાં ભળી જશે તો એવો જે વિકલ્પ છે એ વિકલ્પ પણ મારામાં ભળતો નથી. એ વિકલ્પ જો મારામાં ન ભળતો હોય તો આ સાપનું ઝેર મારામાં કેવી રીતે ભળી શકે? આ જાગૃતિ જ્ઞાનીને નિરંતર વર્તે છે. કોઈ પણ પ્રકારના વિકલ્પોના વહેતા પ્રવાહમાં નિરંતર જે જ્ઞાનના પ્રવાહમાં રાગનો જે ભાવ છે એ એક સમયનો વિકારનો ભાવ એ પ્રવેશ કરી જાય એવો એને વચ્ચે અવકાશ ને ખાલી જગ્યા જ નથી મળતી કે જેમાં પ્રવેશ કરે. એટલે અહીંયા બહુ મહત્વપૂર્ણ પરમ કૃપાળુ દેવની જે આ અનમોલ રચના છે, અમૂલ્ય તત્વ વિચાર, સત્સંગ એ પારસમણી છે. કોઈ નિમિત્ત તમને કઈ કરતું નથી અને નિમિત્તથી કઈ કાર્ય થતા નથી. નિમિત્ત જે છે એ નિમિત્ત ન તો મોક્ષે લઈ જાય છે ન નિમિત્ત સંસારમાં ભટકાવે છે. અને સમ્યક દ્રષ્ટિ આ વાતને શ્રદ્ધામાં માને છે કે નિમિત્તથી કાર્ય થતું નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની શ્રદ્ધામાં એ કોતરાઈ ગયેલું છે કે નિમિત્તથી કાર્ય થતું નથી. પહેલા ગુણસ્થાનમાં, ચોથા ગુણસ્થાનમાં, પાંચમા ગુણસ્થાનમાં, એટલું જ નહીં હવે આગળ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં, ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિને આ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા છે કે નિમિત્ત જે છે એ કંઈ કરી શકતું નથી. તેમ છતાંય છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી ભાવલિંગી મુનિ, એ ભાવલિંગી મુનિ ગ્રહસ્થોની સંગતિને છોડીને વન જંગલમાં, ગુફાઓમાં, પહાડના શિખર પર પોતે વિચરણ કરે છે. કે મુનિઓને ખબર નથી કે આ બધા તો નિમિત્ત છે અને નિમિત્ત કઈ કરતું નથી. મુનિરાજોને, ભાવલિંગી સંતોને એ શ્રદ્ધામાં નથી કે નિમિત્તથી કોઈ કાર્ય થતા નથી. એ શ્રદ્ધામાં છે, કોતરાઈ ગયું છે. જો ચોથા ગુણસ્થાનમાં એ સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધામાં છે તો મુનિરાજોનું શું કહેવું? પણ એ ભૂમિકામાં કે જ્યાં ત્રણ કસાઈ ચોકડીનો અભાવ થયો છે અને એક કસાઈ ચોકડી જ બાકી છે, એવા ભાવલિંગી મુનિ પણ અસદ નિમિત્તોથી બચીને વન જંગલમાં અને ગુફાઓમાં રહે છે. એ દશાએ પહોંચેલા મુનિરાજો પણ અસત્સંગથી બચે છે. ગ્રહસ્થના ત્યાં આહાર લેવા જાય તો 48 મિનિટમાં તો પાછા વન તરફ આવી જાય છે અને ઉભા ઉભા આહાર લે છે. કે જેથી કરીને ત્યાં બેઠા કે કઈક વિકલ્પોમાં કઈક પાછા ઉલજવાનું થયું એના કરતા ઉભા ઉભા આહાર લઈ નીકળી જાઓ. એવા ભાવલિંગી મુનિ પણ જયારે અસત્સંગથી બચે છે એ દશાએ પહોંચેલા, તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં જે પાપના પોટલા એવા બાંધી રહ્યો છે એવા જીવે પોતાની સંગતિ સુધારવાની કેટલી જરૂર છે. એ દશાએ પહોંચેલા મુનિરાજોની આ દશા છે કે સત્સંગમાં રહીને અસત્સંગથી બચવું, શ્રદ્ધામાં માન્યતામાં કોતરાઈ ગયું કે કોઈ કોઈનું કઈ કરી શકતું નથી, બગાડી શકતું નથી, પણ તેમ છતાંય કે જ્ઞાનીનું આચરણ સ્વચ્છંદતાપૂર્વક નથી હોતું, એટલા માટે આ જાગૃતિ રહી. અહીંયા જે ચૈતન્ય તત્વ કે જે તમે અહીંયા સત્સંગમાં બેઠા છો કે અમૂલ્ય તત્વ વિચાર, ચૈતન્ય તત્વ અમૂલ્ય છે અને ચૈતન્ય તત્વ નો વિચાર, આ વિચાર કરતા કરતા જ ચૈતન્ય તત્વની એ નિર્વિકલ્પ અનુભૂતિ સુધી પહોંચી શકાય છે. આ વિચાર જ એક્શન બની જાય છે, જે વિચાર ચાલે છે, વિચાર ચાલે છે, વિચાર ચાલે છે, એ જ એક્શન બની જાય છે. દિવસ રાત તમે જેના વિચાર કરો છો અને ક્યારેક કોઈ કાર્ય નતું કરવું તો પણ તમે કરી નાખ્યું, કારણ કે વિચારોનું જ એ ફળ આવ્યું. વિચારોના ફળમાં જ તે વિચાર એટલો સઘન થઈ ગયો હતો કે એ એક્શનમાં આવી ગયો. હું સદાય સાધકોને આ ઘટના કહું છું. એક છોકરો છે, જે છોકરો એ કોલેજમાં ભણે છે અને એ છોકરાને કોલેજમાં જ્યાં જાય છે ત્યાં એક કોલેજનો જે મેઇન ગેટ છે એની સામે તે ગરડી સ્ત્રી રહી છે. એ ગરડી દાદીમાં છે, એ ગરડી દાદીમાંથી એ બધા જ લોકો બહુ નારાજ છે, એટલા માટે કારણ કે દાદીમાં રૂપિયા વ્યાજ ઉપર આપે છે અને વ્યાજ એટલું લે છે કે લોકો વ્યાજ ચૂકવી ચૂકવીને જ મરી જાય ને મુદલ ચૂકવી શકતા નથી. એટલે ગામના લોકો, ત્યાંના લોકો બધા બહુ બગડેલા હતા કે આ દોશીમાં બહુ કરી આ મરતા કેમ નથી. બધાને એ વિચાર આવતો કે આ મરતા કેમ નથી, મરતા કેમ નથી, મરતા કેમ નથી. આ છોકરાને પણ એ વિચાર આવ્યા લાગ્યો કે આ દોશીમાં મરતા કેમ નથી. કે મરતા કેમ નથી, મરતા કેમ નથી એ વિચાર આવ્યો, પણ આ છોકરાને વિચાર એવો સઘન થઈ ગયો, રોજ રોજ એ કોલેજમાં જઈને એ દોશીમાંને દેખે કે આને કોઈ મારી નાખતું કેમ નથી, મરતા કેમ નથી. ત્યાંથી વિચાર હવે જયારે સઘન થઈ ગયો ત્યારે હવે આને કોઈ મારી નાખતું કેમ નથી. અને એટલું જ નહીં કે આને કોઈ મારી નાખતું કેમ નથી, હવે વિચાર એ આવી ગયો કે હું શું કરી રહ્યો છું, હું જ કેમ નથી મારી નાખતો. રોજ રોજ ત્યાંથી નીકળે છે ને એના વિચારોમાં આના આ જ વિચાર ચાલતા વિચાર સઘન થતો જાય છે, હું જ કેમ નથી મારી નાખતો. અને થયું એવું કે કોલેજમાં એને પરીક્ષા આવી, પરીક્ષામાં એ પરીક્ષા પૂરી થઈ અને પછી બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે જતા રહ્યા. આ વિદ્યાર્થી પણ એ જ વિચારો સાથે પોતાના ઘરે જતો રહ્યો. જયારે કોલેજ શરૂ થઈ ત્યારે કોલેજની ફી ભરવાનો વારો આવ્યો. કોલેજની ફીસ ભરવા માટે આ વિદ્યાર્થી પાસે રૂપિયા નતા, એના હાથમાં ઘડિયાળ હતી. એને યાદ આવ્યું કે આ ડોશીમા પાસે જાઓ અને ઘડિયાળ આપીને રૂપિયા વ્યાજ પર લઈ લઉં અને કોલેજમાં ફીસ ભરી દઉં. આ ડોશીમા મને કામમાં આવે અત્યારે. ઘડિયાળ લઈને જાય છે. આવો તે રાત્રિ સવા જેવો આવો સમય હતો, રાત્રિ થતી હતી, અંધારું થઈ ગયું હતું. એ ડોશીમાને કીધું કે આ ઘડિયાળ લો અને આ ઘડિયાળના બદલાવા મને આટલા રૂપિયા આપો. દોશીએ ઘડિયાળ લીધી ને ઘડિયાળ લઈને ખૂણામાં ગઈ અને ખૂણામાં જઈને એ ઘડિયાળને જોતી હતી કે કેટલા રૂપિયાની ઘડિયાળ છે. દીપક જ્યાં ખૂણામાં હતો, દીપકની એ રોશનીમાં ઘડિયાળને ચેક કરતી હતી. ત્યાં જ તે છોકરાને એવું કઈ થઈ ગયું કે એને છોકરાએ દોશીમાનું ગળું દબાવી દીધું. જૂના જે વિચાર જે અંતરમાં પડ્યા હતા કે હું જ કેમ નથી મારી નાખતો, હું જ કેમ નથી મારી નાખતો, હું જ કેમ નથી મારી નાખતો, એ જ વિચાર અહીંયા ઉભરો થઈને નીકળ્યા અને ગળું દબાવી દીધું. એ મારવા નતો ગયો, એ રૂપિયા લેવા ગયો હતો, પણ અત્યારે એ વિચાર એના એવા થઈ ગયા કે એક્શનમાં આવી ગયા. હવે ડરી ગયો, ભાગતો ભાગતો ઘરે આવ્યો કે મરી ગયા, હવે શું થશે, હવે શું થશે, હવે પોલીસ મને પકડી જશે, હવે પોલીસ પકડી જશે, હવે પોલીસ પકડી જશે, આને શું કર્યું, આને શું કર્યું, હવે ડરે છે. સવારના બજારમાં કઈ વસ્તુ લેવા માટે નીકળે અને સામેથી પોલીસ આવતા હતા તો પોલીસને પોલીસના ડ્રેસમાં જોઈને ડરી ગયો કે આ પોલીસ મને પકડવા આવતા લાગે છે, કેમ કે મેં રાત્રે હત્યા કરી છે. ત્યાંથી ભાગે છે ડરતા ડરતા, હવે એનાથી રેવાતું નથી, આની કરતા પોલીસને બતાવી દઉં તો સારું કે મેં મારી છે. આ વિચાર ચાલુ થયો કેવો બતાવી દેવું છે, આ રોજ રોજ મરવા જેવું જીવવું એના કરતા બતાવી દેવું સારું. અને બતાવવા માટે થઈને વિચાર કરે છે કે હવે બતાવી દઉં, બતાવી દઉં, બતાવી દઉં, બતાવી દઉં. આખો દિવસ આ જ વિચાર ચાલે છે, હવે તો પોલીસને કહી દેવું છે કે મેં મારી છે. એકવાર બહારગામ જતો હતો અને વચ્ચે પોલીસ સ્ટેશન આવતું હતું, બેગ લઈને જતો હતો બહારગામ અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને ત્યાં જઈને કહે છે પેલા દોશીમાને મેં માર્યા છે. એ કોઈ વિચાર નતો કે પોલીસ સ્ટેશન જવું છે, કોઈ પ્લાનિંગ નતું, પ્લાનિંગ હતું બહારગામ જવાનું, પણ એ વિચાર એટલો સઘન થઈ ગયો કે પોલીસ સ્ટેશન દેખતા ચંદર ઘૂસી ગયો. આ વિચાર જે ચાલે છે એ વિચાર એક્શન બને છે અને એટલા માટે જ તે પરમ કૃપાળુદેવે ધ્યાન સુધી પહોંચવા માટે વિચારને મૂળ કીધું, વિચારને ચાવી કીધી કે ધ્યાન સુધી પહોંચવું હોય તો વિચાર એ પહેલું ડગલું છે, એટલા માટે ઔષધ વિચાર ધ્યાન, એટલા માટે ઔષધિ વિચાર અને ધ્યાન છે. ત્યાં બતાવી દીધું કે મેં દોશીને માર્યો છે. પોલીસ વાળા કે અમે માનીએ નહીં, તારી પાસે પ્રૂફ શું છે, ગમે તે આવીને કહે કે મેં આને માર્યા છે એમ થોડું માનીએ, સામે કે આજ સુધી કોઈ બતાવવા આવ્યું નથી. પણ જયારે કોઈ વિચાર છે, વિચાર સઘન થાય છે, આત્માની અનુભૂતિ પણ આવી છે. આનું સ્વરૂપ થોડું સૂક્ષ્મ છે, હું ચૈતન્ય તત્વ છું, હું ચૈતન્ય તત્વ છું એવો જે વિચાર છે, અત્યારની ભૂમિકામાં આ વિકલ્પ રૂપ છે. તમે જ્યાં પણ બેસીને આ વિચાર કરશો કે હું આત્મા છું, હું જાણનાર છું, હું જાણનાર છું, હું જાણનાર છું, આ વિકલ્પ છે. પણ એમાં નિરાશ ન થવું અને એમાં સંતોષાઈ ન જવું, આ બંને વાત ધ્યાનમાં રહે. નિરાશ થઈ ગયો એ પણ પહોંચતો નથી અને સંતોષાઈ જાય છે એ પણ પહોંચતો નથી. ત્યાં એને જાગૃતિ વધે કે આવો જે વિચાર ચાલે છે એ વિચારમાં પણ કષાયોની મંદતા થાય, પણ કષાયની મંદતામાં અટકવું નહીં, એમાં સંતુષ્ટ ન થઈ જવું કે આ કષાય ભાવ જે છે મોળા થયા છે, આજ મારા કષાયનો અભાવ છે ને મને આત્મજ્ઞાન થઈ ગયું છે, મને આત્મા પ્રગટ થયો, પ્રાપ્ત થયો છે, નહીં. જ્યારે આ વિકલ્પો ચાલે છે એ વિકલ્પોને પણ એ પોતાનું સ્વરૂપ માનતો નથી. હું ચૈતન્ય તત્વ છું એવો જે વિકલ્પ છે, વિકલ્પને પણ અનાજને સાફ કરતા કરતા વચ્ચે આવેલો જે કાંકરો છે એ કાંકરાની જેમ આ વિકલ્પને પણ દેખે છે. હું ચૈતન્ય તત્વ છું, હું ચૈતન્ય તત્વ છું એનું જોર એના ઉપર નથી કે જે વિકલ્પ ચાલી રહ્યો છે હું ચૈતન્ય તત્વ છું, ચૈતન્ય તત્વ છું. જે વિચાર છે આ વિચાર જ વિકલ્પ છે, એ વિચાર જ વિકલ્પ છે ને વિચાર જ નિર્વિકલ્પ છે. એટલે એ બ્રહ્મ ન રહેવું કે અનુભૂતિ થાય એટલે વિચાર વિનાનો થઈ જાય છે. નિર્વિકલ્પ આત્માની અનુભૂતિના કાળે પણ વિચાર ટકીને રહે છે. ખાલી એટલું જ કે વિચાર જે ભેદરૂપ હતો એ ભેદરૂપ વિચાર મટી જાય છે ને અભેદ વિચાર રહે છે. એનું રહસ્ય થોડું સમજો. કારણ કે છદ્મસ્થ જીવોનું જે જ્ઞાન છે એ જ્ઞાન વિચારપૂર્વકનું હોય છે અને બારમા ગુણસ્થાન સુધી છદ્મસ્થ છે ત્યાંથી બારમા ગુણસ્થાન સુધી વિચારપૂર્વકનું જ્ઞાન હોય છે. અને જો તમે જીવને વિચાર રહિત માની લો તો જીવ જડ થઈ જાય, એટલા માટે બારમા ગુણસ્થાન સુધી વિચાર તો હોય છે પણ ભેદના લક્ષ્ય થતા વિચાર એવા વિચાર નથી. એનું સ્વરૂપ કેવું છે એને થોડું સમજો. જેમ પરમ કૃપાળુ દેવ કહે છે, પરમ કૃપાળુ દેવ એમ કહે છે રત્નને હીરાને અને કાચના ટુકડાને તમે એક સમાન જાણો, શમશાનને અને મહેલને તમે એક સમાન જાણો, કાદવ હોય અને સોનું હોય એને એક સમાન જાણો, એમાં ભેદ ન કરો, સમાન જાણો, સમાન જાણો, આ બધું સમાન. ખરેખર આમાં પણ એક રહસ્ય નથી સમજી શક્યા એટલે સૌથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે સોનું અને કાદવ એ સમાન નથી, એમાં ભેદ છે. એ બેને સમાન ન જાણો. હીરો એ હીરો છે અને કાચનો ટુકડો એ કાચનો ટુકડો છે, એને એક સમાન ન જાણો. ધન ધન છે અને ધૂળ ધૂળ છે, એ ધન ને ધૂળ ને એક સમાન ન જાણો. કારણ કે તમે કોઈ દુકાને ગયા અને દુકાનેથી તમે કોઈ વસ્તુ લેવા માટે જાઓ અને ત્યાં તમે ધૂળ લઈને જશો તો વસ્તુ નહીં મળે, ધન લઈને જશો તો જ વસ્તુ મળશે. એ સમાન છે એમ નહીં, એમાં ભેદ છે. તો જ્ઞાની જયારે કહે છે કે એને સમાન જાણો ત્યારે એમાં ઊંડું રહસ્ય છે. વૈમાનિક દેવની રિદ્ધિ અને રજગણને સમાન જાણો નહીં, એમાં ભેદ છે. ભેદને જાણવામાં કોઈ દોષ નથી, ભેદને જાણવા એ દોષ નથી. કેમ દોષ નથી? કારણ કે દ્રવ્યના કેટલા ભેદ છે, દ્રવ્ય કેટલા હોય છે કે છ હોય છે, જીવ પૂદગલ ધર્મ અધર્મ આકાશ કાળ, આ ભેદ કોણે બતાવ્યા? આ ભેદ કોણે કહ્યા આપણને કે કેવળી ભગવાને કહ્યા? ને કેવળી ભગવાને ક્યારે કહ્યા કે જ્ઞાનમાં જાણ્યા ત્યારે કહ્યા? તો જ્ઞાનમાં ભેદ તો જાણે છે કે જીવ અનંત છે, પૂદગલ અનંતાનંત છે, આ બધા ભેદો જ્ઞાનમાં જણાય છે. એ જ્ઞાનમાં ભેદોનું જણાવવું એનું નામ અધર્મ નથી. હીરો અને કાચના ટુકડાનો ભેદ જ્ઞાનમાં જણાવવો એ અધર્મ નથી. ખરેખર ભાવ એ છે કે જ્ઞેય અનેક હોય પણ જ્ઞાનને અનેક રૂપે ન જાણવું એનું નામ ધર્મ છે. એટલે સામે ખુરશી છે અને ટેબલ છે, એમાં તો ભેદ છે. એક ખુરશી છે અને એક ટેબલ છે, એ ભેદ છે. પણ અહીંયા દર્પણ છે, એ દર્પણમાં ખુરશીનું પ્રતિબિંબ પડે કે એ દર્પણમાં ટેબલનું પ્રતિબિંબ પડે એના કારણે દર્પણમાં કોઈ ભેદ નથી પડતો. રજકણ અને વૈમાનિક દેવની રિદ્ધિમાં ભેદ છે પણ એ બંને જ્ઞાનમાં જણાય પણ જાણનારામાં કોઈ ભેદ નથી પડતો. એવો હું ભગવાન આત્મા અભેદ છું, એવું જે અનુભવમાં આવ્યું કે હું તો અભેદ છું. ભેદ જગતમાં એક નહીં, બે નહીં, પાંચસો નહીં, અનંત ભેદ હોય. અનંત દ્રવ્ય છે તો અનંત દ્રવ્ય ભગવાનના જ્ઞાનમાં જણાયા છે કે આનાથી જુદું છે, આનાથી જુદું છે, આનાથી જુદું છે, અનંત ભેદો જણાય છે. પણ અનંત ભેદોને જાણનારામાં કોઈ ભેદ પડતો નથી એને જાણીને પણ. એવો હું કૃપાળુ દેવ એ કહે છે કે સોનું તમને જણાય અને કાદવ જણાય તો એમાં તો ભેદ જાણવો, પણ એને જાણનારામાં ભેદ ન જાણવો. પોતે હું અભેદ છું, આ પોતાની સત્તાની જાગૃતિ. એક પૂદગલની પર્યાય બીજા પૂદગલની પર્યાયથી જુદી છે, એ એક નથી, અન્યોન્ય ભાવ છે એ બે પર્યાય વચ્ચે. એક પૂદગલની વર્તમાન પર્યાય કે આ ખુરશીની પર્યાય અને ટેબલની વર્તમાન પર્યાય એ બંને પર્યાય વચ્ચે અન્યોન્ય ભાવ છે, એ બે અલગ અલગ છે, એક નથી. स्वतंत्र छे, पण ज्ञानी आखा जगत ने जाने त्यारे आ जागृति रहे छे। कोई पण ज्ञेय ज्ञान मा जणाय के ज्ञेय नो ज्ञान मा प्रवेश थई जतो नथी, ए श्रद्धा ना बल पर ज्ञानी ज्ञेयो ने जाणी ने पण ज्ञेयो थी अलिप्त भावे त्यार ज्ञानी नु जीवन छे। राग ना भाव नी उत्पत्ति थती होवा छतां राग थी जुदो अनुभव थई शके छे। कोलसो बढ़तो होय, कोलसा नी उपर राख होय, राख होवा छताय ते कोलसा ने अड़ी ने गरम नो अनुभव थई शके छे। ए राख बाधा नथी पहोंचाड़ती के गरम नहीं लागे कोलसो, कोलसो गरम लागे छे। एम राग होवा छता राग नी हयाती मा राग थी जुदो एवो चैतन्य नो अनुभव थई शके छे। खाली एटलुं ज के जेवी रीते कोई व्यक्ति ए गरम कोलसा नो अनुभव थयो राख छे तोई के, पण जेम जेम ए गरम नो अनुभव आम करे अनुभव करे गरम 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 एम एम राख खरती जाय छे। एम चैतन्य नो अनुभव थाय त्यारे राग नो भाव ए खरतो जाय छे, एम ए खरतो जाय छे अनुभूति थता। पण एम नहीं के राग छे तो केवी रीते अनुभव थशे। आ चैतन्य तत्व एक समय नी पर्याय ना राग नी बात नथी हो। रहस्य बहु सूक्ष्म छे। एक समय नी पर्याय नी आ राग नी बात नथी। भूतकाळ नी पर्याय मा राग हतो, एना आगला समय नी पर्याय मा राग हतो, एना आगला समय नी पर्याय मा राग हतो। आवी रीते आने आ रीते समझो। आ वर्तमान नी पर्याय मा राग, आ वर्तमान पर्याय मा राग, आ एनी भूतकाळ नी पर्याय मा राग, आवी भविष्य नी पर्याय मा राग, आवी अलग 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 त्रणेय काळ नी जे पर्यायो, ए बधी पर्यायो मा राग तो छे। अने अहिया आ चैतन्य तत्व एक तरंग छे, એમાં ભેદ નથી આ સમય નું ને આ સમય નું, ત્રિકાળ એક। એક સમયની પર્યાયોના રાગ થી જુદો એવો હું છું તેમ નહીં, એવા અનંત પર્યાયોમાં જે રાગના ભાવ પડેલા છે તેમ છતાં એમાંથી કોઈ પણ ભાવ આમાં મળી ગયો નથી, એવો ચૈતન્ય પરમાત્મા એ શુદ્ધ છે ને એ જ હું છું, એ જ હું છું એવી જે શ્રદ્ધામાં કોતરાઈ જવું, એટલે હવે અહીંયા નથી રહ્યો, એ નીકળી ગયો અહીંથી। આનો ભાવ બહુ સૂક્ષ્મ છે, એટલે તમે કોઈ પણ ભાવ તમારા અંતરમાં ઉત્પન્ન થતા હોય તમે એ ભાવને પેલા દેખતા હતા ત્યારે રાગ ઉપર બેસીને રાગને દેખતા હતા, હવે ચૈતન્યના ઉપર નિવાસ કરીને રાગને દેખો છો, બેમાં ભેદ પડી ગયો। ગુસ્સો મને આવે છે તો ગુસ્સો જાણતા હતા, પણ ગુસ્સા ઉપર બેસીને ગુસ્સાને જાણતા હતા કે મને ગુસ્સો આવે છે, હવે ગુસ્સાને જાણે છે પણ હું ચૈતન્ય ગુસ્સાને જાણનારો, એમ ચૈતન્ય ઉપર બેસીને ગુસ્સાને જાણે છે। આવું સ્વરૂપ છે, હજી તો ચાલુ જ નથી થયું। આજે તો આ અમૂલ્ય તત્વ વિચાર હવે પાછળથી ઓર્ડર આવે છે, પગાવો કે ગાડી, સમય બહુ ઓછો છે, સમય બહુ ઓછો છે। ભૂલ મારી નથી, ભૂલ તમારી છે। આવો વિષય અને કે 7 દિવસમાં ક્યાંથી પૂરો થાય, તો મહિનાઓના ધામા નાખવા જોઈએ અહીંયા ત્યારે આ છે, આ કઈ આ આવે છે, આના અંદર એવા સૂક્ષ્મ રહસ્ય હવે આવશે ને, ખુરશી પકડી બેસતો પડી ન જાવ ત્યાં, કેવા સૂક્ષ્મ વિષય આવવાના। તમે વાંચી તો ગયા હશો બહુ, પણ સૂક્ષ્મ રહસ્ય બહુ ઉદઘાટન એમાં થશે। પહેલેથી આ બધું જો ચૈતન્યનું જોર જેનું અંદરમાં પાકું હશે ને, એ તમને છે ને બધાના જીવનમાં એક ઘટના એવી ઘટે છે, એ જે ઘટના ઘટે છે ને એ ઘટનાના ઘટવાને હું કહું છું લોખંડ ગરમ થયું છે। એક વાર લોખંડ ગરમ થયું એમ લોખંડ આ લોખંડ છે ને ગરમ થયું તો અંબળી ગયું, લોખંડ ગરમ થાય ત્યારે વળે, લોખંડ ગરમ થાય ત્યારે વળે। જીવનના અંદર પરિવર્તન આવે, તમે જો કોઈની પત્નીનું મરણ થઈ ગયું વેપારમાં નુકસાન થઈ ગયું, કોઈ પ્રેમિકાએ વિશ્વાસઘાત કર્યો, કઈ ને કઈ જીવનમાં આવી ઘટના ઘટી કે એનું જીવન એવું થઈ ગયું કે ખોટી આદતોમાં ખોટા વ્યસનોમાં લાગી ગયું, દારૂ પીવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, પત્તા રમવા લાગ્યો, એવું કઈક ને કઈક કરવા લાગ્યો. અને કોઈક જીવો એવા છે કે જીવનમાં આવી અનિત્યતાનો બોધ થાય અને ધર્મમાં વળી જાય. હવે ને ધર્મ ધર્મ ધર્મ, તો આવું કોણ, કયો જીવ ધર્મમાં વળે ને કયો જીવ ખોટા વ્યસનોમાં લાગી જાય. લોખંડ ગરમ થાય ત્યારે આ બાજુ પણ વળે અને બીજી બાજુ પણ વળે, જમણી બાજુ પણ વળે ને ડાબી બાજુ વળે. પણ એ ઝટકો લાગ્યો, ઝટકો જીવનમાં લાગવાનું નામ લોખંડ ગરમ થવું છે. અને ધર્મ માલ વળ્યો તો જમણી બાજુ વળ્યો, અને ભોગોમાં અને વ્યસનોમાં અને ખોટા કામમાં લાગી ગયો તો ડાબી બાજુ વળ્યો. પણ કોણ જમણી બાજુ વળે ને કોણ ડાબી બાજુ વળે, આ ને પાછળનું અગત્યનું મહત્વનું કારણ છે. કે એ જે લોખંડ ગરમ થયું, એ જે ઝટકો જીવનમાં લાગ્યો, એ ઝટકો લાગ્યા પેલા જેના અંદર ચૈતન્યના તત્વ વિચારથી બીજ રોપાયેલું હતું એ જમણી બાજુ વળ્યો, અને જેને તત્વના વિચાર નતા અને ચૈતન્યનું બીજ નતું રોપાયેલું એ ડાબી બાજુ વળ્યો. એટલા માટે તમને એમ લાગે કે અત્યારે આ વિચાર કરીએ, ચૈતન્ય તત્વનો, અમૂલ્ય ચૈતન્ય તત્વનો વિચાર કરીએ, પણ કઈ થતું તો કઈ નથી, કઈ થતું નથી, કઈ થતું નથી. નહીં, અત્યારે એ ઉપયોગમાં નથી આવતું એમ નહીં, ઉપયોગમાં આવી રહ્યું છે. એક વ્યક્તિ પોતે પાણીથી બચવા માટે પોતાની ચારે બાજુ દિવાલ કરી દે છે અને 9 દિવસ સુધી પાણી આવતું જ નથી. દિવાલ કરેલી છે, 9 દિવસ પાણી આવ્યું જ નહીં, 10મા દિવસે પાણી આવ્યું પણ દિવાલ હતી તેથી કરીને આ વ્યક્તિ બચી ગઈ. તો એ વ્યક્તિને 9 દિવસ સુધી દિવાલ કામમાં ન આવી પણ 10મા દિવસે દિવાલ કામમાં આવી. પણ આમ નથી, એ વ્યક્તિને 10એ 10 દિવસ દિવાલ કામમાં આવી છે, કારણ કે એ વ્યક્તિને 10મા દિવસે એ દિવાલે એ વ્યક્તિને પાણીથી બચાવ્યો અને 9 દિવસ સુધી એ દિવાલે એ વ્યક્તિને પાણી આવવાની ચિંતાથી બચાવ્યો. એ નકામી નથી ગઈ દિવાલ, એ કામમાં આવી છે. એટલે આ ચૈતન્યનું જે ચિંતન છે, ચૈતન્યના જે વિચારો છે, એ વ્યર્થમાં નથી જતા, અંતરમાં કંઈક ને કંઈક કાર્ય કરી રહ્યા છે. આવું જે ધ્રુવ ચૈતન્ય તત્વ, એ ચૈતન્ય તત્વની અનુભૂતિ એ વિચારના બળે થાય છે. પણ અનિત્યતાની અસારતાના બોધ માટે હવેની વાત અહીંયા કૃપાળુદેવ કહે છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં, અહો હો એક પળ તમને હવો. લક્ષ્મી અને અધિકાર વધવાથી શું વધ્યું, ચૈતન્ય તત્વની જ્યારે નિર્વિકલ્પ અનુભૂતિ થાય, એ અનુભૂતિ એ જીવને થાય જેને આ લક્ષ્મી અને અધિકારની અનિત્યતાની અસારતાનો બોધ થયો હોય. ગઈકાલે ચર્ચા કરી હતી કે લક્ષ્મી અને અધિકાર જે છે એમાં લક્ષ્મી વિશે ચર્ચા કરી હતી. કાગળના જે ટુકડા છે જેના ઉપર બધું લખાણ છે, જેને આપણે ધન કહીએ છીએ, આપણને કોઈને પણ એ ધનની એ કાગળના ટુકડામાં કોઈને રસ નથી. આપણે પ્રયાસ ઘણા કરીએ છીએ કે મને ડોલરનો રસ કેવી રીતે મટે, પણ ડોલરનો રસ છૂટતો જ નથી. હજી ખાલી એ ડોલર એ તમારા ઘરમાંથી બહાર જાય એ તો બહુ દૂરની વાત, પણ તમે તમારી વૃત્તિઓનું નિરીક્ષણ કરજો કે તમે ડોલર ગણતા હતા, તમે સોફા ઉપર કે પલંગ ઉપર બેઠા હતા અને ડોલર ગણતા હતા, અને એક ડોલર ની એ નોટ એ પંખો ચાલતો હતો અને હવાના કારણે એ ઉડી, અને ઉડીને રૂમમાં જ તે ક્યાંક આમ ઉડી છે, પણ તમે જે રીતે તરફ આમ ભાગો છો એના તરફ પકડી લઉં, એ ક્યાંય રૂમમાંથી નથી જવાની એ પાકી ખબર છે, તોય તે જે રીતે પકડવા માટેની વૃત્તિનું તમે નિરીક્ષણ કરજો. ભારત દેશમાં 1000 રૂપિયાની નોટ તો હમણાં થોડા મહિનાઓ પહેલા બંધ પડી. પાંચ વર્ષ પહેલા આના ઉપર જ મારું મુંબઈમાં પ્રવચન થયું હતું. એ પ્રવચન આખું એ જ હતું કે ભારત દેશની નોટ જે 1000 રૂપિયાની એ બંધ થાય તો શું થાય. એ વખતે મેં 5 વર્ષ પહેલા 2012 સાલમાં એ વખતે પ્રવચનો જે થયા હતા એ વેબસાઇટ ઉપર છે, જે આધ્યાત્મિક સાધના પ્રશ્નોત્તરમાળામાં ક્વેશ્ચન નંબર 89. ત્યારે ખાસ કહ્યું હતું કે આપણને કોઈને નોટમાં પ્રેમ નથી, નોટમાં કોઈને રસ નથી, પોતાપણું નથી, પણ નોટના બદલામાં જે કંઈ પણ મળે છે એમાં આપણને રસ છે. આ સૂક્ષ્મ રહસ્ય છે કે આપણને એમ લાગે કે ભારત દેશની કે અમેરિકાની સરકાર ડોલરનો જે રંગ છે એ રંગ એક ડોલરનો, 50 ડોલર, 100 ડોલરનો રંગ બદલી નાખે, અને એ રંગ બિલકુલ કાળા રંગની કરી નાખે. તમે કહેશો અમને કોઈ ફરક નથી પડતો, જેવી કરવી એવી કરો. એના કોઈ પણ જે પૂતગલના જે ગુણો છે એ ગુણોમાં કોઈનામાં ફરક નથી પડતો. 10 રૂપિયાની નોટ હોય ને 10 રૂપિયાનો સિક્કો હોય એ કડક છે અને નોટ નરમ છે કોઈ ફરક નથી પડતો, એનો સ્પર્શ કેવો છે. 10 રૂપિયા હાથમાં આવ્યા ત્યારે એનો સ્પર્શ કડક છે કે નરમ છે એના ઉપર ધ્યાન નથી જતું. હજારોના હાથમાં ફરી ફરીને આવી હોય એ નોટ કે એવી પરસેવા વાળી થઈ છે, એવી ખાટી ખાટી એવી થઈ ગઈ છે, એ નોટનો રસ કેવો છે કઈ ફરક નથી પડતો. એમાંથી કેટલી દુર્ગંધ આવી રહી છે કોઈ ફરક નથી પડતો, અને એનો રંગ ગમે એવા કલરનો થઈ ગયો હોય કોઈ ફરક નથી પડતો. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ પૂતગલના જે મુખ્ય 4 ગુણો છે, એમાંથી કોઈ પણ ગુણની કોઈ પણ પર્યાય હોય એમાં ફરક નથી પડતો. કારણ કે આપણો જે રસ છે એના એ રૂપિયામાં નથી, ડોલરમાં નથી, એના બદલામાં જે કઈ મળે છે એમાં છે. રસગુલ્લા આ રૂપિયાની નોટના બદલામાં મને મળશે અને મને રસ રસગુલ્લામાં છે, એટલા માટે રૂપિયા જોઈએ છે. અને જેને રસગુલ્લામાં સુખબુદ્ધિ નથી રહી એને હવે રૂપિયામાં પણ સુખબુદ્ધિ નથી રહી, કારણ કે રૂપિયાથી તો શું મળે છે, રસગુલ્લા, અને રસગુલ્લામાં તો સુખબુદ્ધિ મટી ગઈ. આપણે ડાયરેક્ટલી એમ વિચારતા હોઈએ કે હું ડોલરનો રસ છોડી દઉં, ડોલરનો રસ છોડી દઉં, ક્યારેય નહીં છૂટે. પણ ડોલરથી જે જે વસ્તુ મળે છે એ બધી જ વસ્તુ અસાર છે, આવો જો બોધ થાય તો જ તે ડોલરનો રસ છૂટે. એનાથી એ માધ્યમ હતું, આ તો એ ખાલી માધ્યમ હતું. એક સહજ ઇન્ડોનેશિયામાં જયારે સુનામી આવ્યું હતું, એ સુનામીમાં 2,30,000 લોકોના મરણ થયા હતા. એમાં દૂર એક બીજા ગામમાં ગયેલા એક વ્યક્તિ, એ પોતે કે જેમની પાસે એટલું ધન હતું, રાત્રે એટલું ધન છે કે 1,000 બિસ્કિટની ફેક્ટરી ખોલી શકે એટલું એની પાસે ધન છે. 1,000 ફેક્ટરી ખોલી શકે બિસ્કિટની. ઇન્ડોનેશિયાના ધનપાનમાં એનું નામ હતું. ને જયારે સુનામી આવ્યું અને એની જે સંપત્તિ હતી, જે પણ કઈ પણ એનો વૈભવ હતો, એ બધો એવી રીતે હતો, વેરવિખેર થઈ ગયું હતું, ત્યાં બધું તે તણાઈ ગયું હતું. અને એ વ્યક્તિ જયારે ત્યાં આવી, ત્યારે મેં એ વ્યક્તિને દેખી છે કે ભિખારીની જેમ લાઈનમાં ઉભી હતી, બિસ્કિટના પડીકા વેચાતા હતા ત્યાં. ભિખારીની જેમ હાથ આમ ફેલાવેલા હતા કે એક પડીકું મને આપું, પણ એક પૂરું નતું મળ્યું, એને અડધું જ મળ્યું, અડધું બીજાને મળ્યું. સીધી વાત છે, બેહોશી જે છે એ બેહોશી તે આ ભાવોને ઉત્પન્ન કરે છે કે જે કઈ પણ બારમાં પ્રાપ્ત થાય છે એમાં મારું ક્યાંય કર્તૃત્વ નથી, મારા કોઈ વિકલ્પો કામમાં આવતા નથી, કે બારમાં જે કઈ પણ પ્રાપ્ત થયું છે એમાં મારા કોઈ પણ પુરુષાર્થ કામમાં આવતો નથી, મહેનતથી અનુભવથી કે ઓળખાણથી પોતાને કઈ પ્રાપ્ત થતું નથી. કર્મના ઉદયના નિમિત્તથી વસ્તુ પ્રાપ્ત થાય છે એ વ્યવહાર છે, ખરેખર તો પોતાની ઉપાદાનગત યોગ્યતાથી એ પ્રાપ્ત થાય છે. ને પ્રાપ્ત થાય છે ત્યારે પણ પ્રાપ્ત નથી થઈ, એ દૂર જ છે. જે ધન તમારી પાસે પડ્યું છે દૂર જ છે. કોઈ તમને 10 કિલો સોનાનું બિસ્કિટ આપે ત્યારે અંતરમાં એ જાગૃતિ વર્તે કે હું આને ક્યાં રાખીશ. એટલા માટે, કારણ કે જે ચૈતન્ય તત્વ છે એ ઘન છે, ઘન એટલે સોલિડ, ક્યાંય અવકાશ નથી. આત્માનું સ્વરૂપ એવું છે. આ જે છે અહીંયા આ કપડું, કપડાની વચ્ચે જગ્યા છે, સુઈ નાખો અંદર જતી રહી, શરીરમાં સુઈ ઘૂસાવો અંદર જતી રહી, કારણ કે પરમાણુની વચ્ચે જગ્યા છે. પણ આ જે ચૈતન્ય તત્વ છે, અહીંયા જ્ઞાન, અહીંયા જ્ઞાન, અહીંયા જ્ઞાન, જ્ઞાન 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 જ્ઞાન, આવા અસંખ્ય પ્રદેશ છે આત્મામાં. તો એ બે પ્રદેશની વચ્ચે ખાલી જગ્યા જ નથી, એ કન્ટિન્યુઅસ છે, એક એક અભેદ છે ને, અખંડ છે, એક છે, ક્યાંય જગ્યા જ નથી. અને ગિલેટ કરેલો હોય સોના ઉપર, આ મેટલ ઉપર સોનાનો, એવી રીતે આ નથી કે ઉપર જ્ઞાનનો ગિલેટ કર્યો હોય. પણ જેમ કોઈ દાગીનો આખો સોનાનો બનેલો હોય, એવી રીતે આખું ચૈતન્ય તત્વ ઉપરથી ચૈતન્ય નહીં, અંદર બધે જ ચૈતન્ય છે. નહીં તો ખબર કેમ પડે કે પેટમાં બળે છે, નહીં તો ખબર કેમ પડે કે મસલ્સમાં પેઇન થઈ રહ્યું છે, નહીં તો ખબર કેમ પડે કે હાડકું ભાંગી ગયું છે. આ જે કઈ પણ એ બધે જ અંદર ચૈતન્ય 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 છે, ઘન છે, ક્યાંય ખાલી જગ્યા નથી. અને જેમ લોખંડનો ગોળો હોય ને આ કપડું, તો કપડામાં તો સુઈ જતી રહે છે, પણ લોખંડનો જે ગોળો છે, લોખંડના ગોળામાં સુઈ નથી જતી, કારણ કે જગ્યા નથી કે સુઈ એવી જતી રહે. જ્ઞાનીને જાગૃતિ વર્તે છે કે જ્યાં જાય છે કે હું આ ચૈતન્ય તત્વ જે છું, ચૈતન્ય તત્વ એવો ઘન છું, હું ચૈતન્યનો એવો ઘન ભગવાન આત્મા, ક્યાંય વચ્ચે ખાલી જગ્યા જ નથી. હવે તમે 10 કિલો સોનાનું બિસ્કિટ આપો છો, પણ હું નાખીશ ક્યાં, જગ્યા જ નથી, એવો ઘન છું. બારનું બાર રહી જશે. હે, એટલે છે ને, આ ભાવમાંથી આવતા ભાવમાં કોઈ કઈ ડોલર લઈને ન ગયા, એક ડોલર એ જો લઈને ન ગયા, શું લઈને, કઈ ન લઈ ગયા, બધું અહીંયા મૂકીને ગયા. આમ નામ જો આપણે એને કહેતા, જો શું લઈને ગયા, કાંઈ લઈને ન ગયા. આવું જયારે બોલીએ છીએ ત્યારે નબળાઈ માનીએ છીએ. આપણે નબળો કેવો, જો કાંઈ લઈને ન ગયો, બધું અહીંયા મૂકીને ગયો. જ્ઞાની કહે છે કે એ ભગવાન આત્મા એટલો પરિપૂર્ણ છે કે અંદર જગ્યા જ નથી કે ક્યાં નાખી જ લઈ જાય. એની નબળાઈ નથી, કઈ લઈને નથી ગયો, એની મહાનતા છે, કઈ લઈને નથી ગયો. કારણ કે લઈ જવા માટે જગ્યા તો જોઈએ ને, અંદર ખાલી થેલી હોય તો ભરીને લઈ જાય, પણ ભરેલી હોય તો ક્યાંથી નાખીને લઈ જાય. આવો હું ભગવાન આત્મા અનંત દેહ માં ગયો પણ કઈ લઈને ક્યાંયથી ન ગયો, કારણ કે અંદર ખાલી જગ્યા નથી એવો પરિપૂર્ણ હું છું. એવો પરિપૂર્ણ પરમાત્મા છું. હજી તો ખાલી 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 એ ખાલી 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 વાળો જે ભાવ છે એ ભાવ જ છે આ અંદરની વૃત્તિ. પોતાના અંદર ખાલીપો, એ ખાલીપો એ ભાવ જે ખાલીપાનો છે એ જ તે ભાગદોડ કરાવે છે કે આ ભેગું કરીને લઈ લો, આ ભેગું કરીને લઈ લો, આ ભેગું કરીને લઈ લો. અંદરનો ખાલીપો એ બહારની દોડ લગાવે છે. અને જયારે એ ખબર પડી કે અંદરમાં પરિપૂર્ણતા છે એની યાત્રા ત્યાં દોડ જે હતી એ દોડ એની બધી મોડી પડી ગઈ, ઠંડી પડી ગઈ. એ પરિપૂર્ણતાની અનુભૂતિ જયારે થાય કે હું ચૈતન્ય તત્વ એવું પરિપૂર્ણ છું, અંદર અવકાશ જ નથી, ખાલી જગ્યા જ નથી, અને એવું નથી કે મૃત્યુ થશે પછી હું બધું જ અહીંયા મૂકીને જઈશ. જ્ઞાનીને સદાય જાગૃતિ રહે છે કે અત્યારે પણ આ સંયોગોની વચ્ચે પણ હું સંયોગોથી જુદો છું. સંયોગોનો વિયોગ થાય અને વિયોગ થશે 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 અજ્ઞાનીની આ માન્યતા આવી છે. શું માને છે કે જે પ્રાપ્ત થયું છે એ છૂટી જવાનું છે, જે પ્રાપ્ત થયું છે એ છૂટી જશે, જે પ્રાપ્ત થયું છે એ છૂટી જશે. જ્ઞાની માને છે કે પ્રાપ્ત થયું છે એ મળ્યું જ નથી, પછી છૂટવાની વાત ક્યાં આવે? એ મારા અંદર મળી જ ગયું હોય તો એમ કહું કે છૂટું પડી ગયું. એ જેને હું કહું છું કે આ પ્રાપ્ત થયું પણ એ મારામાં ક્યાં મળ્યું છે, તેથી કરીને છૂટવાની વાત આવતી નથી. ગ્રહણ જ કર્યું નથી તો ત્યાગ કરવાની વાત આવી ક્યાંથી? પણ આપણે આ ચાલે છે કે હું આ લઈ લઈશ ને આ છોડી દઈશ, આ લઈ લઈશ ને આ છોડી દઈશ. આ બધા વ્યર્થના વિકલ્પો છે. બે મિત્ર વાત કરતા હતા ટ્રેનમાં યાત્રા કરતા કરતા, પેલો મિત્ર બીજા મિત્રને કહે છે કે મારે છે ને પેલો લાલ કિલ્લો કે નથી વેચવો, બીજો કે મારે આને ક્યાં ખરીદવો છે અત્યારે, પછી જોઈશ. ન તો પેલો આપવાનો છે, ના અને ખરીદવાનો છે, ન કોઈ ત્યાગવાનું છે, ન કઈ ગ્રહણ કરવાનું છે. વ્યર્થના વિકલ્પો છે કે આને છોડીને આને ગ્રહણ કરું. જાગૃતિ વર્તે છે એટલો ભીત કે ઘન ઘન પિંડ છું એમ સમજીને અહીંયા છે, હું ઘન પિંડ છું એટલી દૂરીથી એને દેખે છે. સિકંદર જયારે ભારતમાં આવે છે ત્યારે એને સ્મરણમાં આવે છે કે મને ત્યાં મારા દેશમાં કોઈએ કહ્યું હતું કે ભારત જાઓ છો તો ભારતથી કંઈક લઈને આવજો. કે શું લઈને આવું? તો વિચાર આવ્યો કે ભારતની પ્રખ્યાત વસ્તુ લઈને આવજો. ભારતમાં સૌથી વધારે પ્રખ્યાત શું છે? તો કે ભારતની સૌથી વધારે વધારે જે પ્રખ્યાત ને, તો કે ભારતના સંન્યાસીઓ છે, ભારતના ત્યાગીઓ છે. એ બહુ પ્રસિદ્ધ છે આખી દુનિયામાં કે આવા ત્યાગી મહાપુરુષો, આવા સંન્યાસીઓ, આવા ફકીરો. લેતા આવજો એક સંન્યાસી ને અહીંયા. સિકંદર ને યાદ આવ્યું, પાછા ફરતા છે, એક સંન્યાસી સાથે મુલાકાત થઈને સંન્યાસી ને કીધું કે ચાલો મારી સાથે. સંન્યાસી કે ક્યાં? તો કે મારા દેશમાં. તો કે ના, હું જ્યાં છું ત્યાં બરાબર છે. સંન્યાસીએ ના પાડી. સિકંદરે પ્રેમથી સમજાવ્યા, આપણે ઘણી વખત પ્રેમથી સમજાવીએ પણ સામે વાળો જો ન માને તો પછી આપણે કહેવતે બોલીને પછી એને કહીએ કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, એટલે કઈક કરો હવે. તો સિકંદરથી પછી રેવાયું નહીં, એટલે સિકંદરે કાઢી તલવાર. કેમ મારું સાંભળે છે કે નહીં? સાંભળે છે કે નહીં? સંન્યાસીએ કીધું કે જ્યારથી પોતાનું સાંભળવાનું ચાલુ કર્યું છે ત્યારથી બીજાનું સાંભળવાનું બંધ કરી દીધું છે.
અને તમારી પણ એ જ દશા થશે. જયારે તમારો અંતરનાદ જયારે અંદર માં એવો અંતરનાદ જયારે એવો અંતરનાદ જયારે નીકળશે અંતર થી, ત્યારે દુનિયાનું કોઈનું તમે સાંભળવાના નથી. એ નીકળી પડે છે. એને હજારો લોકો કે છે રોકાઈ જા, તું રોકાઈ જા, ક્યાં જાય છે? હવે રોકાતો નથી, હવે પાછળ વળીને દેખતો નથી, કારણ કે અંતરથી નાદ ઉઠ્યો છે. અંતરનાદ ઉઠ્યો. સન્યાસી કહે કે હવે જ્યારથી મેં પોતાનું સાંભળવાનું ચાલુ કર્યું છે, બીજાનું સાંભળવાનું બંધ કરી દીધું છે. સિકંદર ને ગુસ્સો આવે છે. સિકંદર કહે છે કે આ જોઈ તલવાર, કારણ કે પેલા પ્રેમથી સમજાયો, પછી બોલીને સમજાયો, હવે તલવાર, આ જોઈ તલવાર. સન્યાસી કહે છે દેખાઈ રહી છે, કારણ કે શું દેખાઈ રહી છે? હમણાં જ તે તલવારથી ગળું કાપી નાખી. સન્યાસી કહે છે કે ગળું કાપી તો નાખીશ, ત્યારે તું શું કરીશ? સિકંદર કે શું કરીશ? હું ગળું કપાતું હશે ત્યારે દૂરથી જોઈશ કે તારું ગળું કપાઈ રહ્યું છે, હું જોઈશ કે તારું ગળું કપાઈ રહ્યું છે. સન્યાસી એ કહ્યું કે હે સિકંદર, જેવી રીતે તું દૂરથી દેખીશ કે આ ગળું કપાઈ રહ્યું છે પણ તું નથી કપાતો, એટલો જ દૂરથી હું દેખીશ કે આ ગળું કપાઈ રહ્યું છે પણ હું નથી કપાતો. હું તારી જેમ જ છે, આ શરીર ને આટલો દૂર થી હું દેખીશ. એટલો દૂર થી દેખો તમે, એટલું જ તમે દૂર થી આને તમે એવું નિરીક્ષણ કરો કે આના કપાવાથી છે. મનસુર ના હાથ પગ કાપી નાખવામાં આવ્યા હતા. મનસુર ના જયારે હાથ પગ કાપ્યા ત્યારે મનસુર ને પછી હાથ કાપ્યા, પગ કાપ્યા, મનસુર થી રેવાયું નહીં. ત્યારે પછી મનસુરે કહ્યું કે એની પેલા કે તમે મારી જીભ ને કાપી નાખો, હું કઈ કહેવા માંગુ છું. એ જ કહેવા માંગુ છું કે જે આ કપાઈ રહ્યું છે એની જેને ખબર પડી રહી છે એ નથી કપાઈ રહ્યો. એક દેશમાં હું ગાડી ડ્રાઈવ કરતો હતો. મારી સાથે બીજા લોકો પણ બેઠા હતા. એ બીજા લોકો જે બેઠા હતા ગાડીમાં, ને ગાડી રસ્તા ઉપરથી નીચે ઉતરી ગઈ, અને એવી નીચે ઉતરી કે બધાને બહુ વાગ્યું, લોહી લોહાણ પણ થયા. ધીરે ધીરે બધા બહાર નીકળ્યા. ત્યારે મેં બધાને પૂછ્યું કે બધા બરાબર છો, ઠીક છો? બધાએ કહ્યું આ ઠીક છે. મેં કહ્યું આજની આ ઘટના બહુ મહત્વની ઘટના હતી, આના ઉપરથી શું બોધ શીખ્યા? એટલે બધાએ કહ્યું કે એક બોધ એ શીખ્યા કે આજ પછી તમે ગાડી ચલાવતા હો ત્યારે બેસવાનું નહીં. આ બોધ તમે શીખ્યા? કોઈ વ્યક્તિ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જાય અને એબીસીડી શીખીને આવે એવી તમે વાત કરો છો? આનાથી તો એક એવો પાઠ શીખવા મળે એવો હતો, અને એ પાઠ બહુ મહત્વનો હતો કે તમે ચીસા ચીસ કરતા હતા કે એ મરી ગયા. તો તમે મરી ગયા હતા તો મરી ગયા એવું બોલતું તું કોણ? એ બોલવા વાળો જે હતો, અંદર માં જે હતો, એ તો મર્યો જ નતો. ત્યારે તો આ બોલતા હતા કે મરી ગયા. જાગૃતિ રે કે આ શરીર જો મરી રહ્યું છે, આ શરીર મરી રહ્યું છે. અંતર માં જાગૃતિ રે કે આ જે ભલે બોલાઈ રહ્યું છે ને વિચારોમાં આવી રહ્યું છે, પણ એને જાણવા વાળો નથી મરી રહ્યો. ત્યારે તમે દરેક સમયે એવી રીતે રહો છો, તમે અહીંયા ક્યાંય નથી. તમે ચોળાની વચ્ચે પણ પોતે પરિપૂર્ણતાને જ અનુભવો છો. ટોળું એવું એક વાર નહીં, એવું અનંત વાર આવું ટોળું તમને દુનિયામાં આ પૃથ્વી પર એવી રીતે મળ્યું છે. અને ટોળાની વચ્ચે રહીને તે ભ્રમમાં પડી ગયા હતા કે ટોળાની સાથે છે. એકનો અનુભવ થાય અને હું પરિપૂર્ણ છું એવો અનુભવ થાય, અધૂરાપણાનો અનુભવ નહીં, હું એકમાં પણ હું પરિપૂર્ણ છું. ગમે એટલું ધન પ્રાપ્ત થાય, અમેરિકાના એવા ધનપતિ એન્ડ્રુ કાર્નેગી અમેરિકામાં ટોપ પર હતા, નંબર આવ્યો એમનો ધનપતિમાં, પત્રકારો એમની પાસે ગયા અને પત્રકારોએ પૂછ્યું કે તમે આવી રીતે આટલા મહાન એવા ધનપતિ કેવી રીતે બન્યા, કેટલી મહેનત કરી હશે તમે? એને કહ્યું કે મારો કોઈ વિચાર જ નતો ધનપતિ થવાનો, પણ એવું થયું કે મારા લગ્ન થયા અને લગ્ન થયા પછી મારી પત્ની માટે હું એક ભેટ લઈને આવ્યો અને પત્નીને પૂછ્યું કે આ કેવી લાગી. પત્નીએ કીધું કે મને ન ગમી. આમ પણ આ દુનિયામાં કોને, બધાની એક જ ફરિયાદ છે, ગમે તે લાવીએ છીએ ગમતું જ નથી. એની પણ એ જ ફરિયાદ હતી કે પત્ની કહે છે કે ના મને ન ગમી, એટલે મને વિચાર આવ્યો કે બીજા દિવસે કઈ બીજું લઈને જાઓ. બીજી ભેટ લઈને ગયો તો એ પણ એને ન ગમી. પછી થયું કે થોડીક મોંઘી એને માંગે છે તો મોંઘી લઈને જાઓ. અને રોજ રોજ હું મોંઘી ભેટ લઈને જવા લાગ્યો, પણ મોંઘી ભેટ માટે વધારે પૈસાની જરૂર પડે એટલે હું પૈસા કમાવા લાગ્યો. એ મારી પત્નીને ખુશ કરવી છે મોંઘી મોંઘી ભેટો લાવીને, અને એ કમાવા લાગ્યો કમાવા લાગ્યો કે રોજ નવી ભેટ લાવીશ, ગિફ્ટ લાવીશ અને પત્નીને ખુશ કરીશ. અને આમાં કમાતા કમાતા તે પહેલા નંબરનો ધનપતિ થઈ ગયો. અને સ્થિતિ તો આજ એવી છે કે પત્ની તો ખુશ થઈ જ નથી, હજી પણ એ ખુશ નથી. મર્યા ત્યારે 400 કરોડ રૂપિયા છોડીને ગયા હતા, પણ ત્યાં પણ એક કમી રહી ગઈ હતી, કારણ કે એમનું એક સપનું હતું 1000 કરોડ રૂપિયા બસ મરું ત્યાં સુધીમાં ભેગા થઈ જાય. આપણા મીંડા લાગતા જાય છે, 10 લાખ એના ઉપર, 10 લાખ આવતા એક મીંડું લાગી જાય છે, કરોડ કરોડ આવતા એક મીંડું લાગી જાય છે. જે કઈ પણ 12માં પ્રાપ્ત થયું છે આમાં મારું ક્યાંય કર્તૃત્વ નથી. ગરીબોના કુબામાં તેલનું ટીપું છે દોહેલું, ગરીબોના કુબામાં તેલનું ટીપું છે દોહેલું અને અમીરોની કબર ઉપર ઘીના દીવા થાય છે. શું કર્યું એને? કઈ નહી. આ જાગૃતિ દરેક સમયે રહી કે 12માં જે કઈ પણ થાય છે એમાં મારું કઈ કર્તૃત્વ નથી. અને જ્ઞાની અને સહજ એવા વહેતા પ્રવાહની જેમ શરીરને સંયોગોને એને એવા રૂપે દેખે છે કે આ બસ. અને આ પ્રકારે તે જ્ઞાનીનું ભેદ જ્ઞાન નિરંતર ચાલે છે. હું આમાં ક્યાંય નથી. જયારે ઉમરાળામાં વધારે પ્રવચનો થતા હોય, રોજના 10 કલાક 12 કલાક 10 દિવસ સુધી પર્યુષણમાં હોય, તો 120 કલાકના 140 કલાકના પ્રવચનો થતા હોય, તો ઘણી વાર એવું બને કે શરીરમાંથી જયારે લોહી નીચે પડતું હોય, કઈક એવું થયું કે ગળું છોલાઈ ગયું કે લોહી પડતું હોય, લોહી પડ્યું અને બેઝિનમાં ત્યાં લોહી હોય. અને અમારા એક સાધક છે જે બહુ ચિંતા કરતા હોય, સફેદ રંગની જે વોશ બેસિન હોય ત્યાં એના ઉપર એવી રીતે લોહી પડે કે આટલું લોહી જતું રહ્યું, આટલું લોહી જતું રહ્યું. એ લોહી ત્યાં પડ્યું છે એ તમને જણાયું? તમને જણાયું એનો મતલબ કે જે જણાયું તમને કે લોહી આટલું ત્યાં પડ્યું છે, એને જાણવા વાળો એમાં નથી જતો રહ્યો. એ જાણવા વાળો દૂરથી જાણી રહ્યો છે કે આટલું લોહી અહીંયા પડ્યું છે. અને એ જાણવા વાળો જે છે, એ જાણવા વાળો તે હું છું એવી જાગૃતિ જો વર્તે તો ત્યાં તમારું કઈ નથી ગયું. અને આ તૈયારી છે, કારણ કે આ બધું તે લોહી હાડકા ને માંસ પણ જયારે થોડા સમયમાં તે આ છૂટશે તો એની તૈયારી અહીંથી તો ચાલુ થાય કે આટલું લોહી પડ્યું તો લોહીમાં જાગૃતિ કે આમાં મારું કઈ નથી ગયું. આ તો બધું જ જશે અને એવી જાગૃતિ ત્યારે આવશે જયારે નાની નાની ઘટનાઓથી અત્યારે અભ્યાસ આવો પ્રારંભ કરવામાં આવે. એવા પ્રકારથી અભ્યાસ પ્રારંભ કરવામાં આવે. એટલે અહીંયા કે છે લક્ષ્મી વધી અધિકાર વધ્યો. આ પણ બહુ ખતરનાક છે. આપણને ધન ધન માટે નથી જોઈતું, એની પાછળ છેલ્લે છે મોટાઈ માન. ધન પ્રાપ્ત થાય અને એમાં એનું પણ પાછળનું મૂળ કારણ કે હું મોટો થાઉં. અધિકાર નો અહંકાર બહુ ખતરનાક અહંકાર છે. સેન્ટર હોય, સંસ્થા હોય, સંસ્થામાં એક પ્રેસિડેન્ટ છે, એક વાઇસ પ્રેસિડેન્ટ છે. જેવા પ્રેસિડેન્ટ તમે બન્યા એની તમારી ચાલ જોઈ લો, ચાલ બદલાઈ ગઈ હોય. ગઈકાલે અલગ રીતે ચાલતા હતા, આજે અલગ રીતે ચાલે છે. ગઈકાલનું બોલવાનું અલગ હતું, આજે બોલવાનું અલગ રીતે થઈ ગયું. અને જેવા ઉતરી ગયા કે તરત જ ભાઈ સાહેબ બાપા ચાલુ થઈ ગયા. આ બધું આ જ છે. આ અધિકાર આઠ પ્રકારના મદ કયા છે? એ આઠ પ્રકારના મદમાં એક મદ અધિકાર નામનો મદ છે કે જેની પાસે ઊંચું કુળ હોય, ઊંચી જાતિ હોય, રૂપ હોય, જ્ઞાન હોય, બળ હોય, તપ હોય, આ બધું પ્રાપ્ત થયું. પણ જેની પાસે આ બધું ન હોય અને એને પણ અહંકાર હોય તો એવી વ્યક્તિ કોણ? કે ટ્રાફિક પોલીસ. કે ઊંચું કુળ નથી, ઊંચી જાતિ નથી, એની પાસે એટલા કેટલું ધન નથી, એની પાસે શરીરમાં તાકાત નથી, એ કોઈ જ્ઞાન વાળો નથી, એની પાસે કોઈ બળ નથી, કઈ નથી, પણ તોય તે કે ગમે તેવો ધનપતિ અહીંથી નીકળે તો એની ગાડીને હું રોકી શકું છું. આ અધિકાર નું અહંકાર કે મારો અધિકાર છે. જે પણ અહંકારના ભાવના કારણે તે આ ભેદ ઉભો થાય છે. સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં જે તીર્થંકર ભગવાન પૂજાય છે, આ તીર્થંકર ભગવાનની પૂજા કરે છે ઇન્દ્રો પણ. એ ઇન્દ્રો જે તીર્થંકરની પૂજા કરે છે એ તીર્થંકર ભગવાનના નામ તમને બોલવાના કહેવામાં આવે કે બોલો, એ 24 તીર્થંકરના નામ ફટાફટ બોલી જશે. પણ એમ કહેવામાં આવે કે 24 તીર્થંકર પહેલા પણ થયા છે 24, એના નામ બોલો, એ કોઈને યાદ નહીં હોય. અને કદાચ કોઈ એકાદાને યાદ હોય ત્રણેય 24ના નામમાં, એની પેલા 24 થયા હતા. આ તો અનંત 24 થયા. પણ એ જે 24 તીર્થંકર થયા એની પેલા એના નામ, એના એ તીર્થંકરના જે નામ છે તીર્થંકરના નામે છે યાદ નથી રહ્યા. એનો અર્થ સીધો એ છે કે આ જગત એવું છે, આ દુનિયા એવી છે કે તીર્થંકરોના નામને પણ યાદ રાખતી નથી. તો તીર્થંકરોના નામ જ્યાં યાદ ન રહેતા હોય ત્યાં મારા ને તમારા કોના નામ યાદ રહેશે? એટલા માટે એની પહેલા તે મટી જાય કે હું આમાં ક્યાંય નથી. પશુઓને નામ નહીં, આ માણસોને નામ હોય છે. નામ પશુઓ નથી હોતા, માણસોને નામ હોય છે. પશુઓને નામ છે, તમે કહેશો ટોમી ને બધા નામ પાડ્યા છે, પણ એ કોણ? એ બધા નામ વાળાએ જ નામ પાડ્યા છે, બાકી તો ત્યાં કઈ હતું જ નહીં. પશુ પક્ષીઓને કોઈને નામ નથી. ઘણી વાર આમ દાન આપ્યું હોય ને, આમ દાન આપ્યું, દાન આપ્યું પછી આમ રમેશભાઈ સુરેશભાઈ શાહ તરફથી આટલા નું દાન મળ્યું છે, એ નામ જ્યાં સુધી ન બોલાયો ત્યાં સુધી બેઠો હોય એ હજી આવ્યું નથી, હજી આવ્યું નથી, હજી આવ્યું નથી. એના તરફથી આ 25,000 મળ્યા છે પણ હજી નામ નથી આવ્યું. અને ઘણી વાર એવું થાય કે નામ નથી લખાવું એટલે ઘણા લોકો આમ હોશિયાર થયા, એમાં નામ નહીં લખતા. એક સદગ્રહસ્થ તરફથી લખજો, સદગ્રહસ્થ તરફથી. પણ જયારે ત્યાં માઇક માં બોલાવતું હોય એક સદગ્રહસ્થ તરફથી 25,000, હા આ મારો નામ. અંદર નો જે ભાવ છે કે આ એક સદગ્રહસ્થ કોણ, એ જ હું, એ છૂપો ભાવ ત્યાંથી ગયો નથી. તું નાનો ને હું મોટો એવો ખ્યાલ જગત નો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તરસ્યા ને તો દરિયાથી એ લોટો લાગે મોટો. અમે નાના હતા બીજા ધોરણમાં સેકન્ડ સ્ટાન્ડર્ડમાં 7 વર્ષની ઉંમરમાં નિશાળમાં કવિતા આવતી હતી ભણવા, એ જાગૃતિ વર્તે કે આજે. ઘણી વાર મને આશ્ચર્ય થાય છે આ દેખું ત્યારે બહુ આશ્ચર્ય થાય છે કે લોકો આટલા આકાશમાં ઉડે છે તો જમીન ઉપર આટલી ભીડ કેમ છે. લક્ષ્મી વધી બાર નું બાર રહેલું બધું, પાડોશી નું ઘર ભરાયું, મારા ઘરમાં કઈ ના છે. સિકંદર જયારે કહે છે ને કે મારા હાથ તમે ખુલ્લા રાખજો બાર, સદાય આ યાદ રાખવું. એના પછી સિકંદર પછી કોઈ કીધું નથી કે મારા હાથ બાર રાખજો. પહેલા સિકંદર ને છેલ્લા સિકંદર. મરતી વખતે ખાલી હાથ જઈશ, મારા હાથ બાર રાખજો. ખાલી હાથે એ મરે છે જેનું જીવન ખાલી ખાલી જ હતું. સિકંદર ખાલી હાથે મર્યા નતા, ખાલી હાથે જીવ્યા હતા. કારણ કે જે જીવનમાં ખાલી રહી ગયો હોય એ મરતી વખતે ખાલી હાથે મરે. જે જીવનમાં ભરાઈ ગયો, ભરપૂર જીવન જીવ્યો છે એ ખાલી હાથે ને એ કઈક લઈને જાય છે. એટલા માટે જયારે ચૈતન્ય તત્વની અનુભૂતિ થાય, એ અનુભૂતિ થતા જ છે, કઈક એવું ન્યારું એવું અનુભવમાં આવ્યું. ચંગીઝ જયારે નીકળતા ત્યારે પોતાના ભાલામાં 10-10 છોકરાના માથા, આવી રીતે માથા છોકરાના માથા એ ભાલામાં ઘૂસાવ્યા હોય અને રસ્તા ઉપરથી નીકળતા. કેમ કે આવી રીતે કે દુનિયામાં યાદ રહી કે આવા કોઈ થયા, મારું નામ રે કે આવા પણ કોઈ થયા. રાત્રે નૃત્યાંગનાઓ રાજ્યમાં ત્યાં નૃત્ય કરવા આવી હતી, રાત મોડી થઈ ગઈ હતી તો રાત્રે નૃત્યાંગનાઓને ઘરે જવું તો એના ગામ કે હવે શું કરવું, રાત મોડી છે એ નૃત્યાંગનાઓ કે છે અમે એકલા કેવી રીતે જઈએ. તો કે એક કામ કરો, વચ્ચે જે 7 ગામ આવે છે 7 ગામને બાળી નાખો, ને 7 ગામને બાળી નાખો ને એ ગામને બાળતા જે રોશની જે પ્રકાશ, એ પ્રકાશથી આ નૃત્યાંગના જતી રહે છે એના ઘરે. એક દીપક પ્રગટાવીને પણ એ જઈ શકતી હતી, પણ મારું નામ આ પૃથ્વી પર રહે કે આવા પણ કોઈ થયા ચંગીઝ જેવા. હથોડા મારો એની ઉપર, ત્યારે તમારી આ દ્રષ્ટિ આવશે. એટલા માટે જ ક્યાંય પણ તમે આ જ્ઞાનને પ્રાપ્ત કરો ને ત્યારે ખાસ આ ધ્યાન રાખજો ધન અને એનો અહંકાર એટલું ખતરનાક નથી, પણ જ્ઞાન નું અહંકાર બહુ ખતરનાક છે. આનું સ્વરૂપ તમે થોડું સમજો તો સ્પષ્ટ થશે. કે શાસ્ત્રોમાં કહ્યું છે કે દેશના પ્રાપ્ત કરવા આવે છે એ જીવ, આ પાંચ લબ્ધિ છે, ક્ષયોક્ષમ, વિશુદ્ધિ, દેશના પ્રાયોગ્ય અને કરણ. તો આ વિશુદ્ધિ જેનામાં છે એને દેશના મળે છે. તો જીવ જે ગુરુ પાસે જ્ઞાન લેવા જાય છે એ કષાય ભાવ પાતળા કેમ પડે એના માટે નહીં, કારણ કે પાતળા તો પડી ગયા હતા, વિશુદ્ધિ તો હતી ત્યારે તો દેશના લેવા ગયો છે. એટલે કષાય ભાવ પાતળા કેમ પડે એના માટે જ્ઞાન લેવા નથી બેઠો, પણ એના માટે બેઠો છે કે આજે કષાય પાતળો પડ્યો અને મને આપનો સદગુરુદેવ યોગ થયો, હવે તો મને એ બતાવો, એવો ઉપદેશ આપો કે આ પાતળો પડેલો કષાય પણ હવે કેમ છૂટે જડમૂળથી, એ પાતળો પડેલો કષાય જડમૂળથી છૂટે કેવી રીતે, એના માટે ગુરુ પાસે જાય છે. અને થયું શું કે ગુરુ એ જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન એને પ્રાપ્ત કર્યું, અને જ્ઞાન પ્રાપ્ત કરીને એ જ્ઞાનમાં એવું અહંકાર કર્યું કે હું કેટલો જ્ઞાની. તો કષાય તો મોડો પાતળો પડેલો જ હતો અને જ્ઞાન લેવા ગયો હતો દેશના લેવા, દેશના ને લઈને કષાય જે પાતળો હતો ન ગયો, ઉલટો તીવ્ર થઈ ગયો. એને કહેવાય કે એને દૂધ ને ઝેર બનાવી દીધું. સાપ ને તમે દૂધ પીવડાવશો એ ઝેર બનાવશે, અને ગાય ને તમે ઘાસ ખવડાવશો તો એ દૂધ બનાવશે. મહત્વનું એ છે કે કોનામાં કયું, કોનામાં એ ગયું છે. એટલા માટે ઘણી સંપત્તિ પ્રાપ્ત થઈ એમ માની માનીને એની પાછળ દોડ લગાવી કે કદાચ એ મને કામમાં આવશે. ઘણી વખત તમે આવો વિચાર કર્યો હોય કે ભવિષ્યમાં 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 ક્યારેક મને કામમાં આવશે. ઘરમાંથી કોઈ વસ્તુ પણ છોડવી હોય ને, ઘરમાંથી કોઈને આપવી હોય તો આપી નથી શકતા, રેવા દો અત્યારે નથી આપતી, કેમ, ક્યારેક કામમાં આવશે. અત્યારે ભલે પડી ક્યારેક કામમાં આવશે. અને કહેવત છે, અમને તો મુંબઈમાં એક બેન છે બહુ કે ના કે સંઘરેલો સાપે કામમાં આવે, કે સંઘરેલો સાપ કામમાં આવે કે શેના કામમાં આવે, કરડવાના કામમાં આવે, બીજા શું કામમાં આવે, સંઘરેલો સાપ કામમાં આવે. અંદરની વૃત્તિ પડી છે એ વૃત્તિ છે, કઈક હશે કઈક હશે કઈક હશે તો પ્રાપ્ત થશે. અહીંયા એ કહે છે કે બહારમાં જે કઈ પણ પ્રાપ્ત થયું એ બધું છે, મને મારી મહેનતથી નથી થયું, અનુભવથી નથી થયું, ઓળખાણથી નથી થયું, કે ઉદય અનુસારે થયું છે, તેથી કરીને તું જમીન ઉપર રહે, આકાશમાં ન ઉડ. તુમ આસમાન કી ચાહે જીતની બુલંદિયા છૂ લો, મગર યે મત ભૂલો તુમ્હારી આખરી મંજિલ જમીન હોગી. કારણ કે આકાશમાં શમશાન નથી બને. જાગૃતિ વર્તે એ પેલા ભાઈ ની એક ઘટના મને સ્મરણમાં આવે છે. એક ફકીર ને એના બંગલામાં બહુ મોટો બંગલો વિલા બનાવ્યો હતો, અને ત્યાં તે ફકીર નું આગમન થયું. ફકીર ને કે આવો 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 આવો, કે જો અમારો બંગલો, કે આ બંગલામાં મેં કેવું કેવું બનાવ્યું છે, બધું જ અંદર છે, સ્વિમિંગ પુલ અંદર છે, બહાર જવું ન પડે, બધું જ અંદર છે, બધું જ અંદર છે, બધું અંદર છે. શાકભાજી કે અંદર વાવી છે, શાકભાજી લેવાય બહાર ન જવું પડે, ગાય અંદર પાળી છે, દૂધ લેવાય બહાર ન જવું પડે, બધું અંદર છે, મારે બહાર ક્યાંય ન જવું પડે. એ ફકીરે કીધું તારે બહાર તો જવું પડશે, એટલા માટે, કારણ કે તારા બંગલામાં શમશાન નથી બનાવ્યું, તારે બહાર તો જવું પડશે. વીસ વર્ષની ઉંમરે જે પ્રાપ્ત થયું એક વ્યક્તિ મુંબઈમાં આવે 20મા વર્ષે, એની પાસે કઈ નથી, ન મહેનત આવડે છે, ન અનુભવ છે, ન ઓળખાણ છે, પણ ધીરે ધીરે એ આગળ ગયો આગળ ગયો આગળ ગયો, 30મા વર્ષે લખપતિ થઈ ગયો, 40મા વર્ષે કરોડપતિ થઈ ગયો, અને 50મા વર્ષે એવું થયું કે રસ્તા ઉપર આવી ગયા, કરોડપતિ થયો અને પછી હાલત ખરાબ થઈ. કરોડપતિ થવું સારું નથી. આપણે છે ને સારો છોકરો હોય ને, સારો છોકરો, એ સારો છોકરો કોઈ હોય તો એને સપૂત કહેવાય, સપૂત, અને ખરાબ કોઈ પાકે ને તો એને કપૂત કહેવાય. કપૂત એટલે ક એટલે ખરાબ પાક્યો, આ ક તો સારો રોડ હોય એ સારું છે, પણ જે ખરાબ રોડ હોય એને કરોડ કહેવાય. એ કરોડ નો જે પતિ એ બધું રસ્તા ઉપર આવી ગયો. 20મા વર્ષે અનુભવ નતો, ઓળખાણ નથી, કઈ નતું, તો એ 20મા વર્ષે અનુભવ વગરનો, ઓળખાણ વગરનો, મહેનત કઈ નથી, એવો તો કરોડપતિ બન્યો. અને 50 વર્ષનો એ કરોડપતિ, મહેનત કેટલી કરેલી છે, અનુભવ કેટલો છે 30 વર્ષનો, ઓળખાણ કેટલી થઈ ગઈ છે, રસ્તા ઉપર આવી ગયો. એનો સીધો અર્થ છે કે 20મા વર્ષે ત્યારે પુણ્યના ઉદય હતા. આ ઉદય, ઉદય પુણ્યથી નથી મળતું, કઈ પુણ્યના ઉદયના પણ નિમિત્તથી મળે છે. આ બેમાં બહુ મોટું અંતર છે. પુણ્યથી કઈ પ્રાપ્ત નથી થતું અને પુણ્ય નિમિત્ત પણ નથી બનતું. જ્યારે કોઈ વસ્તુ આપણને મળે એ પુણ્યના નિમિત્તથી પણ નથી મળતી. હવે આ થોડું એક ડગલું આગળ ચાલજો. બેંક થી જે રૂપિયા ઘરે આવી રહ્યા છે, એ રૂપિયા ઘરે આવે છે એ તો પોતાની ઉપાદાનની યોગ્યતાથી, પણ પુણ્યના નિમિત્ત થી તો આવે છે ને, એ પુણ્ય નિમિત્ત પણ નથી. પુણ્ય નિમિત્ત નથી તો નિમિત્ત કોણ છે? કે પુણ્યનો જે ઉદય છે એ ઉદય નિમિત્ત છે, અને પુણ્ય અને પુણ્યના ઉદયમાં બહુ મોટું અંતર છે. કારણ આ રહસ્ય છે કે આદિનાથ ભગવાન જે છે મુનિ અવસ્થામાં છે અને રોટલી માટે ફરી રહ્યા છે. મુનિ અવસ્થામાં રોટલી માટે ફરતા આદિનાથ ભગવાનને રોટલી નથી મળતી, કે કેમ કે એમનું પુણ્ય ઓછું હતું. પુણ્ય ઓછું ક્યાં હતું? તીર્થંકર પ્રકૃતિ તો બંધાયેલી હતી, અને તીર્થંકર પ્રકૃતિથી ઊંચું પુણ્ય બીજું કયું? પુણ્ય ઓછું નહોતું, પુણ્ય નતું એમ નહીં, પુણ્ય તો હતું. સત્તામાં એવું પુણ્ય હતું કે તીર્થંકર થાય, અને ઉદયમાં એવું પણ નતું કે રોટલી મળે. આ ઉદયમાં હોવું ને પડ્યું રહેવું એ બેમાં આટલું ફરક છે. એટલે તમે ઘણી વાર જો ત્યાં માંસ ખાવા વાળાને, કોક્રોચ ને એવું ખાવા વાળાના ચામડી તમે જોઈ, રૂપાળી કે શરીર ઉપર એક તલ પણ હોય તો દેખાઈ જાય કે જો આ કાળો તલ, એવું સુંદર શરીર મળ્યું. અને અહીંયા બિચારો ગાળેલું રૂપાળેલું પાણી જિંદગી ભર પીતો હોય તોય તે રૂપાળો ન થતો હોય, કેમ લાગે કે આવું કેમ, હું આટલું આટલું કરું છું તોય તે ઉદય. આ ઉદય થી મળ્યું છે. અને ખાસ વાત એ છે કે આ પૃથ્વી પર જે દુર્લભ છે ને, એ દુર્લભ કોઈ બિરલાને પ્રાપ્ત થયું છે. લક્ષ્મીમાં એ ધન કેટલાને મળ્યું આ પૃથ્વી પર? કે ધન મળ્યું એમાં તો કરોડો જીવો એવા છે આ પૃથ્વી પર જેને ધન મળ્યું છે, પણ હું ચૈતન્ય પરમાત્મા છું એ વાત કેટલાના કાનમાં પડી? તો જેને ધન મળ્યું છે એના કરતા એ તેઓ, હા આ વાત ખાસ સમજી લેજો, રૂપાળી ચામડી તો કોક્રોચ ખાવા વાળાને મળી જાય એમાં મોટી વાત નથી, પણ હું ચૈતન્ય પરમાત્મા છું એ તો એવા કોઈક બિરલાને પ્રાપ્ત થાય છે, એ બિરલા તમે છો. તમે હિંસુ કામ માનો છો કે કઈ નથી કઈ નથી, પણ તમને આદત જ પડી ગઈ છે દુઃખ ભોગવવાની, દુઃખ ભોગવવાની, દુઃખ ભોગવવાની. મજા લેવી છે દુઃખ ભોગવી, દુઃખ દુઃખ મને હવે કેમ ન પડે. અનાદિની આગળ ઘણી વખત કોઈને દવા લીધી હોય, કેટલા વર્ષ વર્ષથી બીમાર પડ્યા હોય અને દવા લીધી હોય, પછી બીમારી સારી થઈ જાય, ડોક્ટર કહેવાય દવા બંધ કરી દો, પણ થોડા દિવસ તમને ચેન ન પડે, અરે તમે તરત છે ને દવાનો ડબ્બો ખોલશે કે આજે કેમ લીધી નથી, રોજની આદત પડી ગઈ હતી ને, આદત પડી જાય છે, આદત પડી જાય છે એની પણ વગેરે. આટલું અદભુત તત્વજ્ઞાન, તમે જયારે જન્મવા માટે બેઠા હો એટલી અનુકૂળતા હોય, વિતરાગી ધર્મ હોય, શરીર સુંદર હોય, આ બધી તે શરીરમાં સુંદરતા છે, શરીર બળવાન છે, શરીર શક્તિશાળી છે, આયુષ્ય લાંબુ મળ્યું છે, ઊંચું ગોત્ર મળ્યું છે, આ બધું જ તે એટલું અનુકૂળ છે, એટલું અનુકૂળ છે, પણ દુઃખી થવાનું લખાયેલું છે. અને થાળીમાં તમે જો એક સાથે 25 વસ્તુ હોય, એ 25 વસ્તુમાં 24 વસ્તુ એટલી પરફેક્ટ છે, હલવો છે, રસગુલ્લા છે, ગુલાબ જાંબુ છે, બધું બરાબર છે, 24 વસ્તુ એટલી સરસ છે, પણ તમારે દુઃખી થવાની આદત છે ને, એટલે તમે કહેશો દાળમાં મીઠું કેમ ઓછું નાખ્યું છે. અરે ઓછું કીધું છે, વધારે નહીં, નાખી શકાતું હતું તમારાથી, વધારે હોત તો ચલો હજી કઈ પ્રોબ્લેમ બીજો થયો, આ તો ઓછું હતું, ઉભો થઈને નાખી છે પતી ગયું. પણ દુઃખી થવાનું છે એટલે એને એવું ઊંધું જ દેખાય. અને આને અંદર કે છે તમે એના કેવા સ્વરૂપ છે એ, અને આજ સવારે જે વાત કહી હતી એ તમારી કોણીએ ગોળ લાગેલો છે કે પરમ કૃપાળુ દેવ જેવા મહાપુરુષ 18,500 વર્ષ સુધી થશે નહીં. અને પરમ કૃપાળુ દેવ જેમ અત્યારે ચર્ચમાં જીસસ 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 કહેવાય રહ્યું છે, એ કૃપાળુ 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 ના આ પૃથ્વી ઉપર કેવી રીતે ગુણગાન ગવાશે એને અમે અમારા જ્ઞાનમાં જાણીએ છીએ. અને એના રહસ્ય કેવા છે એ રહસ્યપૂર્ણ બહુ ઊંડી વાત છે, આની પછી આપણે એના ઉપર ચર્ચા કરીશું. આપ સમસ્ત પરમાત્માઓએ અત્યંત વિનયવાન થઈ એકાગ્રતા પૂર્વક સાંભળ્યું, અહીંયા બેઠા અને મને સત્સંગ કરવાનો અવસર આપ્યો, આપના નિમિત્તે મારો સમય વ્યર્થમાં ન વીત્યો. આપ સમસ્ત પરમાત્માઓ એમાં નિમિત્ત બન્યા છે, સમસ્ત પરમાત્માઓને મારા પ્રણામ કરું છું, મારા પ્રણામ સ્વીકાર કરું.
Yeah.